આ વર્ષે ભારત દેશને સ્વતંત્રતા મળ્યાને 73 વર્ષ થયા. પણ શ્રોતા મિત્રો, શું તમને ખબર છે કે સ્વતંત્રતા મળ્યાના એક મહિનાની અંદર જ ભારતીય ક્રિકેટ ટીમ ટૂર માટે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી રહ્યા હતા? ટીમનું સિલેક્શન કઈ રીતે થયું, ટીમના સભ્યો કેટલા ઉત્સાહિત હતા અને ટીમ માટેના ઐતિહાસિક ક્ષણોની ચર્ચા કરવા આજે આપણી સાથે છે ભૂતપૂર્વ ગુજરાતી ક્રિકેટર પ્રકાશ ભટ્ટ. પ્રકાશભાઈ, SBS ગુજરાતીમાં તમારું સ્વાગત છે.
થેન્ક યુ પૂજા.
પ્રકાશભાઈ, 1947માં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા ટૂર કરવા આવશે એ ક્યારે નક્કી થયું હતું?
પૂજા, આમ જુઓ તો ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચ રમવાની શરૂઆત તો 1932 થી કરેલી, પણ એઝ વી નો કે આપણને ઇન્ડિપેન્ડન્સ 47માં મળ્યું, એટલે ત્યાં સુધી આપણે મોસ્ટલી જે ક્રિકેટ રમ્યા બધું ઇંગ્લેન્ડ જોડે જ રમેલા. ઇન્ડિપેન્ડન્સ પછી જ્યારે 47-48માં ઓસ્ટ્રેલિયાની ફર્સ્ટ ટેસ્ટ સિરીઝ માટે આપણે ટ્રાવેલ કરવાના હતા ત્યાં, તો એના માટે ઘણો હાઈપ હતો, કારણ કે ફર્સ્ટ એવર ટાઈમ ઇન્ડિયાની કોઈ ટીમ ઓસ્ટ્રેલિયા જતી હતી, ફર્સ્ટ એવર ટાઈમ ટેસ્ટ મેચ સિરીઝ રમવાની હતી. અને એના કરતા વધારે આપણે 46 એટલે એક વર્ષ પહેલા જે ઇંગ્લેન્ડની ટૂર કરી હતી એમાં આપણી ટીમે એકંદરે ઘણો સારો દેખાવ કર્યો હતો. એ ટીમના કેપ્ટન હતા ઇફ્તિકાર ખાન પટોડી, જે મનસુર અલી ખાન એટલે ટાઈગર પટોડીના પિતાજી હતા, એ ટીમના કેપ્ટન હતા. અને એ ટીમમાં વિજય મર્ચન્ટ, ઋષિ મોદી, સૈયદ મુસ્તાક અલી, ફઝલ મહેમૂદ આ બધાએ ખૂબ સારા પરફોર્મન્સ કરેલા, એટલે ઘણાને બધાને હોપ હતી કે ઓસ્ટ્રેલિયામાં પણ આપણે સારું કરશું. અનફોર્ચ્યુનેટલી થયું એવું કે વિજય મર્ચન્ટ, જે આ ઓસ્ટ્રેલિયન સિરીઝ માટે ઓરિજિનલી કેપ્ટન ડિક્લેર થયેલા, એ કોઈ ઇન્જરીને કારણે ટીમથી બહાર થઈ ગયા. પછી ઋષિ મોદી સાથે પણ એવું થયું, અને એવી જ રીતે સૈયદ મુસ્તાક અલી અને ફઝલ મહેમૂદે આ ટીમ સાથે ન જોડાય. એટલે રિલેટિવલી જે ઇંગ્લેન્ડમાં આપણી ટીમ રમી હતી એના કરતા ઓસ્ટ્રેલિયા માટે જે ટીમ ટ્રાવેલ કરતી હતી થોડી વીક હતી. અને ઇંગ્લેન્ડમાં આપણે લગભગ જે 46માં ટ્રાવેલ કર્યું ત્યારે ટેસ્ટ મેચ સહિત 30-33 જેટલી આપણે મેચીસ રમ્યા હતા, અને એમાંથી 12-13 જીતેલા પણ ખરા, પણ આ બધા પ્લેયર્સના નીકળી જવાથી થોડી ઇફેક્ટ થઈ. અને પછી વિજય મર્ચન્ટની ગેરહાજરીમાં લાલા અમરનાથ કેપ્ટન બન્યા, અને છતાં આ ટીમમાં વિનુ માંકડ, વિજય હજારે, દત્તુ ફડકર, હેમુ અધિકારી જેવા ખેલાડીઓ હતા જ, એટલે ઇટ વોઝ સ્ટીલ નોટ અ બેડ ટીમ, એમ સ્ટ્રોંગ ટીમ તો ન કહી શકાય, પણ સ્ટીલ વોઝ અ રિલેટિવલી ગુડ ટીમ.
અચ્છા, તો તમે આ જે પ્લેયર્સ મેન્શન કર્યા એ તો હતા જ, પણ ટીમનું સિલેક્શન કઈ રીતે થયું હતું?
એક્ચ્યુઅલી આ 47-48 ની ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની ટીમ તો છે ને માર્ચ 47માં જ સિલેક્ટ થઈ ગઈ હતી. પૂનામાં એક આખી ટુર્નામેન્ટ એના માટે ઓર્ગેનાઇઝ થયેલી, જેમાં ઇન્ડિયાના જે બેસ્ટ પ્લેયર્સ કહી શકાય એ બધાની વચ્ચે એક ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ હતી. મોરઓવર એ ટાઈમે ઓસ્ટ્રેલિયામાં 8 બોલની ઓવર નખાતી, જ્યારે રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં 6 બોલની ઓવર કાયમ માટે રહેલી, એટલે એ પણ એક પ્રેક્ટિસ માટે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત હતી. એટલે ઓસ્ટ્રેલિયામાં જે નિયમોથી રમવાનું છે એ નિયમોથી આવા મેચીસ રમાણા. અને માર્ચમાં જ એ ટીમ આપણી ઓલમોસ્ટ એટલે લગભગ 4-5 મહિના પહેલા આપણી ટીમ ઓસ્ટ્રેલિયા માટે સિલેક્ટ થઈ ગયેલી.
અચ્છા, ઇન્ડિપેન્ડન્સ પહેલા જ એ સિલેક્ટ થઈ ગયા હતા બધા?
યસ. અને એ ટીમમાં પહેલા એઝ આઈ સેડ કે વિજય મર્ચન્ટ વોઝ ડિક્લેર્ડ કેપ્ટન, અને આ બધા પણ હતા, ઋષિ મોદી, સૈયદ મુસ્તાક અલી, ફઝલ મહેમૂદ આ બધા એ ટીમમાં હતા. પણ એઝ વી ગોટ ક્લોઝર ટુ ધ ટાઈમ ઓફ ટ્રાવેલિંગ ટુ ઓસ્ટ્રેલિયા, 4-5 જે કી પ્લેયર્સ હતા એ ટીમમાંથી નીકળી ગયા, એટલે આપણી ટીમ થોડી વીક થઈ ગઈ.
અચ્છા, અને એની પછી ઇન્ડિપેન્ડન્સ આપણને સ્વતંત્રતા મળી ગઈ, એના પછી ટીમને સ્વતંત્ર ભારત રિપ્રેઝેન્ટ કરવા આવવા મળી રહ્યું હતું ઓસ્ટ્રેલિયા, તો ત્યારે ભારતીય ટીમનું એટમોસ્ફિયર કેવું હતું, એટલે કેટલા ઉત્સાહિત હતા ટીમના બધા પ્લેયર્સ અને બીજા સભ્યો?
ઓબ્વિયસલી, લાઈક ક્રિકેટ હજી આપણા માટે એક ઇંગ્લિશ ગેમ જ હતી, પણ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, એ પહેલા બી ઇન્ડિયાની ટીમ ટ્રાવેલ કરતી હતી એઝ આઈ સેડ, પણ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયન ટીમ એ ટ્રીપ માટે બહુ જ ઉત્સાહ હતો લોકોમાં. તે ઘણો બધો એની પાછળ ફોલોઅપ હતું કે આ ટીમ ત્યાં જઈને શું કરશે. વળી ઓસ્ટ્રેલિયાની ટીમે તે એ ટાઈમે વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ટીમ ગણાતી, સર ડોન બ્રેડમેનની કેપ્ટનશીપમાં એ બહુ સ્ટ્રોંગ ટીમ હતી. અને આપણી સામે રેમા એ પહેલાની જે પ્રીવિયસ 10 ટેસ્ટ સિરીઝ હોય એમાંથી એ લગભગ એ ઓસ્ટ્રેલિયાની ટીમ 8 ટેસ્ટ સિરીઝ જીતેલી. એટલે યુ કેન ઇમેજિન કે વી આર ફેસિંગ વન ઓફ ધ ટફેસ્ટ ઓપોનન્ટ્સ, અને એટલા માટે હાઈપ પણ વધારે હતો અને ખેલાડીઓ પાસેથી અપેક્ષાઓ પણ એટલી જ હતી.
અચ્છા, અને એના પછી પ્રકાશભાઈ, આપણે વાંચીએ સમાચાર એ વખતના તો એમ ખબર પડે છે કે ટૂર વખતે પણ અને એના પછી પણ ઘણા ખેલાડીઓ પાકિસ્તાન ગયા, તો એ સમય કેવો હતો ભારતીય ટીમ માટે, અને શું એ ફેરફારથી આપણી ટીમના પરફોર્મન્સ પર કંઈ અસર પડ્યો હતો?
ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી પૂજા, કારણ કે ક્રિકેટ ઇતિહાસમાં 3 એવા ખેલાડીઓ છે કે જે ભારત માટે પણ રમ્યા અને પાકિસ્તાન માટે પણ રમ્યા, અને 47ની આસપાસ જે લાઈક જે સમયગાળાની આપણે વાત કરીએ છીએ ત્યારે જ પાર્ટીશનને કારણે ઘણા લોકો અહીંથી ત્યાં ગયા, ઘણા લોકો ત્યાંથી અહીંયા આવ્યા. પણ 3 ક્રિકેટરો છે, એક અબ્દુલ હફીઝ કારદાર જે પાકિસ્તાનના સૌથી પહેલા કેપ્ટન પણ બન્યા, પછી છે ફઝલ મહેમૂદ જે ઓરિજિનલી આ ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ આવવાની હતી એના મેમ્બર હતા, અને એક અમીર ઇલાહી. આ 3 ખેલાડીઓ એવા છે કે જે ભારત માટે પણ રમ્યા અને પાર્ટીશન પછી પાકિસ્તાન માટે પણ રમ્યા. એ સચ પાકિસ્તાનથી કોઈ આપણા માટે આવીને રમ્યા એવું પોસિબલ ન થાય, કારણ કે આપણે તો 1932થી રમતા હતા, પાકિસ્તાને સૌથી પહેલો ટેસ્ટ મેચ 1952માં રમ્યા. એટલે પાર્ટીશન પછી એમના પોતાના ઇન્ડિપેન્ડન્સ પછી 5-1 વર્ષ રમ્યા.
અચ્છા,
પણ આ બધા ખેલાડીઓ ખૂબ સારા હતા, ફઝલ મહેમૂદ, અમીર ઇલાહી ખૂબ સારા ક્રિકેટર હતા. અને ફઝલ મહેમૂદ જો આ કદાચ 47ની ટૂરમાં ઓસ્ટ્રેલિયાની ભારતીય ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં હોત તો આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ ઘણું સ્ટ્રોંગ થઈ ગયું, જે આપણે બેઝિકલી આપણો એ સિરીઝમાં વીક પોઈન્ટ રહ્યો.
અચ્છા, અને એ ટૂરમાં એક માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે એક નવી સ્ટાઇલ કે એક નવી ટેકનિકની ડિસ્કવરી થઈ હતી, તો એની માહિતી અમારા શ્રોતા મિત્રોને આપશો?
એકચ્યુઅલી નવી ટેકનિક કેવું તો નથી, પણ મને પર્સનલી અને ક્રિકેટ ફ્રેટર્નિટીના એક માણસ તરીકે પણ તમે જે વસ્તુની વાત કરો છો અને જે રીતે ટર્મ અપાય છે માનકડિંગ કરીને, કે લાઈક કોઈ પણ ક્રિકેટના નિયમ મુજબ એવું છે કે કોઈ પણ બેટ્સમેન જ્યારે નોન સ્ટ્રાઇક એન્ડ ઉપર હોય ત્યારે એ બોલર બોલિંગ કરે એ પહેલાં પોતાની ક્રીઝ છોડી ના શકે, અને જો તે એવું કરે તો એને નિયમ મુજબ બોલર બોલ નાખ્યા પહેલાં જ રન આઉટ કરી શકે. હવે આ બેઝિકલી ઇંગ્લેન્ડે શોધેલી રમત છે, એટલે દરેક વસ્તુમાં સ્પિરિટ ઓફ ધ ગેમ ને જોડીને જોવામાં આવે. પણ જો ક્રિકેટના રૂલની વાત કરીએ તો ઇટ ઇઝ પ્લેન એન્ડ સિમ્પલ કે બેટ્સમેન હેઝ નો રાઇટ ટુ લીવ હિઝ ક્રીઝ બિફોર ધ બોલર બોલ્સ ધ બોલ. હવે તમે જે વાત કરો છો એમાં એવું થયું કે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી અને પહેલા ટેસ્ટ મેચ પહેલા એમને અમુક ફર્સ્ટ ક્લાસ મેચીસ રમવાના હતા, એમાં એક ઓસ્ટ્રેલિયન 11 સામેની મેચમાં એમના ખેલાડી હતા બિલ બ્રાઉન, એ બોલર બોલ ફેંકે એ પહેલા ખૂબ આગળ વધી જતા, એટલે વિનુ માકડ જે આપણા ધુરંધર ઓલરાઉન્ડર હતા એમણે એમને એકવાર વોર્નિંગ આપી કે ભાઈ તમે આ રીતે ક્રીઝ છોડીને વહેલા ના જાઓ, પણ એમણે કઈ એમની આદત હતી બદલી નહીં, એટલે એને એવી રીતે એણે આઉટ કર્યા, રન આઉટ કર્યા. એટલે હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ બી ડિક્લેર્ડ રન આઉટ યુઝિંગ ધીસ ટર્મ માંકડિંગ. પછી એવું થયું કે ટેસ્ટ મેચ નો વખત આવ્યો, પ્રથમ ટેસ્ટ મેચમાં વળી બિલ બ્રાઉન ઓસ્ટ્રેલિયાની ટીમ માટે રમતા હતા, વિનુ માંકડ આપણી ટીમ માટે રમતા હતા. પહેલી ટેસ્ટ મેચમાં પણ બિલ બ્રાઉને જેની ગતિવિધિઓ ચાલુ રાખી એટલે ફરી વાર વિનુ માંકડે એમને વોર્નિંગ આપી કે ભાઈ આ તમે આવી રીતે ના કરો એમ, પણ એ મેચમાં એણે એને રનઆઉટ ન કર્યા. પણ પછી જે બીજી ટેસ્ટ મેચ રમાવાની હતી સિડનીમાં, એમાં વિનુ માંકડને એવું લાગ્યું કે આ માણસ તો કોઈ રીતે સમજતા નથી, એને એવી રીતે રનઆઉટ કર્યા, અને પછી એ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો. ઓસ્ટ્રેલિયન મીડિયા એને બહુ ચગાવ્યો અને એને સ્પિરિટ ઓફ ધ ગેમ સાથે જોડી દેવામાં આવ્યો અને કે ભાઈ ભારતીય ટીમે આવું ન કરવું જોઈએ. અને પણ આમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત પૂજા એ છે કે સર ડોન બ્રેડમેન જે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા, એમણે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખેલું છે કે ભાઈ ક્રિકેટ રૂલ બહુ સિમ્પલ છે અને બહુ સરળ રીતે સમજાવે છે કે બેટ્સમેને આવી રીતે એડવાન્ટેજ લઈને બોલર બોલ ફેંકે પહેલા ના નીકળવું જોઈએ, અને વોટ વિનુ માંકડ ડીડ વોઝ એબ્સોલ્યુટલી રાઈટ.
ઓહો, અરે વાહ.
હા, એટલે પણ એઝ વી નો કે કોઈ પણ હજી હજી આજની તારીખે પણ આજના ક્રિકેટમાં, લાઈક એક વર્ષ પહેલા આઈપીએલમાં આવો ઇન્સિડન્ટ બનેલો, જ્યારે રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડના એક ક્રિકેટર બટલરને રન આઉટ કર્યા હતા, અને ત્યારે બી આ ફરી આ ડિસ્કશન બધું બહાર આવ્યું હતું કે ભાઈ આવી રીતે આઉટ ના કરાય, ઇટ ઇઝ અગેન્સ્ટ ધ સ્પિરિટ ઓફ ધ ગેમ. પણ તમે એક રીતે વિચારો તો બેટ્સમેન આ રીતે બોલર બોલ ફેંકે પહેલા બહાર નીકળીને બહુ મોટો એડવાન્ટેજ લે છે, ઇટ ઇઝ ઓલસો અગેન્સ્ટ ધ રૂલ્સ ઓફ ધ ગેમ. એઝ અ ટીમ તો આપણા માટે આ બહુ ડિસઅપોઇન્ટિંગ ટૂર રહી હતી, કારણ કે 5 ટેસ્ટ મેચની સિરીઝ આપણે 4-0 થી હારી ગયા હતા, એ ઉપરાંત ટોટલ 9 ફર્સ્ટ ક્લાસ મેચીસ રમ્યા હતા, એમાંથી પણ આપણે 3 હારી ગયા હતા, 4 ડ્રો થઈ હતી અને 2 મેચીસ જીતેલા. એટલે એઝ અ ટીમ કે એઝ અ યુનિટ ઇટ વોઝ અ ડિસઅપોઇન્ટિંગ ટ્રાવેલ, પણ ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સીસ એમાં ઘણા સારા થયેલા. વિનુ માંકડ ઇમર્જ આઉટ એઝ વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર્સ ધીસ ગેમ હેઝ એવર સીન. એ જ રીતે વિજય હઝારે માટે આ બહુ સક્સેસફુલ ટૂર રહી હતી. દત્તુ ફળકર અને હેમુ અધિકારીએ તે બહુ આમ ધ્યાનમાં આવી શકે એવા પરફોર્મન્સ કર્યા હતા. એટલે ઓસ્ટ્રેલિયામાં હંમેશા એવું જોવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં ઇફ યુ વોન્ટ ટુ વિન અ ટેસ્ટ સિરીઝ યુ હેવ ટુ હેવ અ સ્ટ્રોંગ ફાસ્ટ બોલિંગ યુનિટ, જે અનફોર્ચ્યુનેટલી ઈ સિરીઝમાં આપણી પાસે હતા નહીં, એટલે વી સ્ટ્રગલ્ડ, પણ ત્યાંથી વી લર્ન અ લોટ. અને આ ક્રિકેટરો આગળ જતા, જે મેં નામ લીધા, વિનુ માંકડ, વિજય હઝારે, હેમુ અધિકારી, ઇન્ડિયન ટીમને બહુ લોંગ ટાઈમ સુધી સર્વ કર્યા, અને એ લોકો ત્યાંથી જે એક્સપિરિયન્સ લઈને આવ્યા હતા એને લઈને આગળની ટીમોએ પછી ત્યાં જઈને સારા પરફોર્મન્સ કર્યા. સો ધોઝ વેર ધ બિગેસ્ટ ટેકઅવેઝ ફ્રોમ ધીસ સિરીઝ.
થેન્ક યુ વેરી મચ પ્રકાશભાઈ, તમે આજે આટલો સમય કાઢીને અમારા શ્રોતા મિત્રો સાથે આટલી માહિતી શેર કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.